તારીખ 21-1-1990 શ્રી પરમાગમસાર બોલ નંબર 600 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું હૈદરાબાદમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7
ગુરુદેવ શ્રીના વચનામૃત 182મું વચનામૃત ચાલે છે. વચનામૃતનો વિષય છે પાત્રતાપૂર્વક સ્વરૂપની ઓળખાણ કરીને સ્વાનુભવ કરવો. એક વચનામૃતમાં આ ત્રણ પ્રકારનો સમાવેશ થયેલો છે. પહેલી જે વાત લીધી છે કે જે તત્વ વિચારમાં ચતુર અને નિર્મળ ચિત્તવાળો છે એ પાત્રતાનો વિષય છે. તથા પ્રકારની એવી પાત્રતા ઉત્પન્ન હોય નહીં, ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી કોઈ બુદ્ધિની પહોંચથી શાસ્ત્રના વિષયને બુદ્ધિગ્રાહ્ય કરીને સ્વરૂપનો નિર્ણય કરી લઈએ એ પ્રકાર અસંભવિત છે. બુદ્ધિમાં વિષયને ગ્રહણ કરવાની શક્તિ હોવા છતાં ક્ષયોપશમ વિશેષને લઈને આ કાર્યમાં પાત્રતા હોવી અનિવાર્ય છે. જો પાત્રતા હોય તો જ તે બુદ્ધિ યથાર્થ પ્રકારે ગ્રહણ કરે છે, નહીતર ગ્રહણ કરવા છતાં અયથાર્થ પ્રકારે ગ્રહણ કરે છે. ગ્રહણ તો થાય જ છે, કેમ કે ગ્રહણ કરવાની શક્તિ છે. ક્ષયોપશમમાં ગ્રાહક શક્તિ છે, જ્ઞાનમાં તો સ્વપર ગ્રાહક શક્તિ છે, પણ પાત્રતા વિના ભાવભાષણની ઉત્પત્તિ થતી નથી. જેને ભાવભાષણ થાય છે એને સ્વરૂપાનુભાવ થાય છે એમ અહીંયા ગુરુદેવ નિરૂપણ કરે છે. પાત્રતાનો વિષય ચાલી ગયો છે, ભાવભાષણનો વિષય ચાલે છે. તો અહીંયા એમ કહે છે કે વિચાર કરીએ છીએ મુમુક્ષુની ભૂમિકામાં, મનન કરવામાં આવે છે વાંચેલા સાંભળેલા વિષયનો, ચિંતવન કરવામાં આવે છે. વિચાર, ચિંતવન, મનન આમ ભિન્ન ભિન્ન પ્રકારે એક વિચારની જ સ્થૂળ અને સૂક્ષ્મ પ્રક્રિયા ચાલે છે. આખરમાં તો એ વિચારની જ કોઈ સ્થૂળ અને કોઈ સૂક્ષ્મ પર્યાયો છે. ચિંતવન મનનમાં થોડી સૂક્ષ્મ પર્યાયો છે, વિચારમાં થોડા સ્થૂળ વિચારો આવે છે. અહીંયા ગુરુદેવ એવો કોઈ શબ્દનો પ્રયોગ નહીં કરતા 600મો બોલ છે પરમાગમ સારનો, ત્યાંથી આપણે વિષય અનુસંધાનમાં રેફરન્સ લઈએ છીએ કે જેમ રોટલીના લોટને કેળવે છે તેમ એણે આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ અને એને ભાવભાષણ થવું જોઈએ. આટલી વાત એક જુદી ભાષામાં કરે છે, કંઈક જુદો ભાવ બતાવવા માટે. નહીતર વિચાર કરવો જોઈએ, ચિંતવન કરવું જોઈએ, આત્માનું મનન કરવું જોઈએ, એથી આગળ જઈને આત્માનું સ્વરૂપનું ગોલન કરવું જોઈએ એમ પણ કહેવામાં આવે છે. પણ વિચાર, ચિંતવન, મનન અને ગોલનના જે પ્રકાર છે પરિણામમાં, એમાં એક નિર્ણય સહિતના પ્રકાર છે ને એક નિર્ણય રહિતના પ્રકાર છે. જેણે શાસ્ત્રમાંથી બુદ્ધિગ્રાહ્ય કર્યું છે પણ અંતરમાં એવું પોતાનું સ્વરૂપ નિશ્ચિત નથી થયું, ભાવભાષિત નથી થયો કે પોતે જ આવો છે, હું જ આવો છું, એમ લીધું ને હું આવો મહિમાવંત, આ ભાવભાષણનો વિષય છે, એમ નથી થયું, એ પણ વિચાર કરશે આત્માનો, કેમ કે એને આત્મા સંબંધી જાણ્યું છે કે આત્મા દ્રવગુણ પર્યાય ઉત્પાદ વિ ધ્રુવ દ્રવક્ષેત્ર કાળ ભાવ ગુણ ગુણી ભેદથી કેટલા કેટલા પ્રકારે વર્ણ્યો છે, એનું ભેદાભેદ સ્વરૂપ કેવું છે એ બધું સમજમાં આવે છે. ત્યારે એનો વિચાર કરે છે, એનું ચિંતન કરે છે, એનું મનન કરે છે, કોઈ એનું ગોલન કરે છે, ત્યાં સુધી ચાલે છે. પણ એમાં કાંઈ હાથ આવતું નથી. વળી કોઈ એમ સમજે છે કે એવું બધું કરતાં કરતાં થઈ જાય છે, માટે એવું કર્યા કરો આપણે, એ પણ રસ્તા ઉપર આવતા નથી, એને ભાવભાષણ થતું નથી, એ સ્વાનુભવ સુધી પહોંચતા નથી. ભાવભાષણ થવા માટે અથવા સ્વરૂપ નિશ્ચય થવા માટે સમયસારના પરિશિષ્ટમાં જે પ્રશ્નોત્તર ઉઠાવ્યા છે લક્ષ્ય લક્ષણની ચર્ચા સંબંધીના, એમાં આચાર્ય મહારાજે એક વાત કરી છે કે જ્ઞાન પ્રસિદ્ધ છે કેમ કે એની પ્રસિદ્ધિની સિદ્ધિ સ્વસંવેદનથી છે. જ્ઞાન પ્રસિદ્ધ છે કેમ કે તેની સિદ્ધિ સ્વસંવેદનથી એની સિદ્ધિ છે. આવો નિર્ણય કરે તે નિર્વાણને પાત્ર છે એવા બોલ છે આની અંદર ગુરુદેવના. નિર્વાણને પાત્ર, સમ્યક દર્શનને પાત્ર, સમ્યક દર્શન થશે એ તો કે છે, અનુભવ થશે એ તો કે છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન પ્રસિદ્ધ છે એટલે જ્ઞાનનો પર્યાય પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. હવે અહીંયા સામાન્ય રીતે એવો અર્થ વિચારાઈ જાય કે સ્વસંવેદન તો જ્ઞાનીઓને થાય છે, આપણને તો સ્વસંવેદન છે નહીં, માટે આ આપણને કેવી રીતે લાગવું પડે અથવા આમાંથી આપણે કેવી રીતે રસ્તો પકડવો. પણ અહીંયા ઓળખાણની ચર્ચા છે લક્ષ્ય લક્ષણથી. અહીંયા જ્ઞાન દશાની ચતુર્થ પંચમ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની કોઈ ચર્ચા નથી. કોઈ પણ જગ્યાએ શાસ્ત્રનો પ્રસ્તુત વિષય કઈ ભૂમિકાને સ્પર્શીને નિરૂપણ કરે છે એ તો પહેલાં ખ્યાલમાં હોવું જોઈએ ને, નહીંતર તો આંખનું કાને વ્યૂ જાય ને કાનનું આંખે વ્યૂ જાય એવું થઈ જાય. તો અહીંયા તો ઓળખાણનો વિષય ચાલ્યો છે ને, અહીંયા ત્યાં સ્વસંવેદન લીધું છે, તો ત્યાં નિર્વિકલ્પ સ્વસંવેદન સ્વાનુભૂતિમાં થાય છે એ વાત નથી ત્યાં, કેમ કે અહીંયા ઓળખાણની ચર્ચા ચાલી છે. તો એમ કહે છે કે જ્ઞાનમાં જ્ઞાનને વેદવાનો જે સ્વભાવ ધર્મ છે એને તું જો જ્ઞાનમાં, અને એટલા માટે જ્ઞાન માત્ર શબ્દ વાપરી લીધો, કેમ કે જ્યાં સુધી રાગના આધારે જ્ઞાન પરિણમે છે, રાગનો આધાર લઈને જ્યાં સુધી જ્ઞાન પરિણમે છે ત્યાં સુધી એને પોતાનું વેદન જડતું નથી. જ્ઞાનમાં જ્ઞાન વેદન એને પ્રાપ્ત થતું નથી, મળતું નથી, એના ઉપર એને જોવું હોય તો પણ એ જોઈ શકતો નથી. એ સમસ્યા રહે છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન કેવી રીતે છે. જાણવું સમજાય છે કે જ્ઞાન જાણે છે, જ્ઞાન જ્ઞાનના બે ધર્મ છે, જાણવું એનું એક કાર્ય છે, વેદવું એ પણ એનું એક કાર્ય છે. તો જેમ જાણે છે એમ વેદે છે, પણ એકાંતે પરને અવલંબીને જ્યારે જાણે છે ત્યારે જ્ઞાન પોતે પોતાને ભૂલી જાય છે, પોતાના જાણક સ્વભાવને ભૂલી જાય છે. એવી જ રીતે રાગને અવલંબીને જ્યારે પ્રવર્તે છે ત્યારે એ પોતાના જ્ઞાન વેદનને પણ ચૂકે છે, અથવા એનું જ્ઞાન વેદન રાગને વેદવામાં રોકાયેલું છે. આ પરિસ્થિતિમાં એને સ્વરૂપનું, પોતાના જ્ઞાનના સ્વરૂપનું, જ્ઞાન માત્રનું ઓળખાણ થતી નથી. એટલે અહીંયા એ પ્રકારનું એકલું ચિંતવન મનન ઘોલનનો પર્યાય નહીં લેતા. કાલે એ પ્રશ્ન હતો, જ્ઞાનમાં તો ચિંતવન મનન વિચાર એ જ ચાલે ને, પણ જ્ઞાનમાં વેદવાનો જે ગુણ છે એ ઉપર આપણું લક્ષ્ય ક્યારે ગયું છે? ભલે આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ અને એ વિષયનો બને એટલો સૂક્ષ્મ અભ્યાસ કરીએ છીએ, એક સૂક્ષ્મ અભ્યાસ કરવા આપણી તૈયારી પણ છે એમ માનો, તૈયારી ન હોય એનું તો કામ નથી. કેમ કે પાત્રતામાં એ લક્ષણ છે કે સૂક્ષ્મ બોધનો અભિલાષી હોવો જોઈએ, એટલી તૈયારી છે એવા જીવને પણ. જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે, એવું જે જ્ઞાનનું કાર્ય છે, એ સંબંધીમાં કેટલું વિચારીએ છીએ, એ સંબંધીમાં આપણી કેટલી ખોજ છે, એ સંબંધીનું જ્ઞાનને પોતાને પોતામાં કેટલું અવલોકન છે, એનું ઓબ્ઝર્વેશન કેટલું છે. જે કાંઈ ભાવ ભાષણ કરવું છે મૂળ તત્વનું, જ્ઞાન તત્વનું, જ્ઞાન સ્વભાવી આત્માનું, એ આ જગ્યાએ છે. એને લાગવું જોઈએ, ભાસવું જોઈએ, અને વેદન વગર લાગે નહીં. લાગવાને વેદવામાં ફેર શું, જાણવામાં ને વેદવામાં ફેર શું છે? કે આપણે એમ કહીએ કે અત્યારે શિયાળો છે માટે ઠંડી લાગે છે, એવો શબ્દ પ્રયોગ આપણે નથી કરતા કે ઠંડી જણાય છે. શું કહીએ છીએ આપણે? ઠંડી લાગે છે. એમ પોતે મનુષ્ય છે તો હું ફલાણો છું એમ મને લાગે છે, કેમ હું જાણું છું એમ લાગે છે પોતાને. તો અહીંયા એમ કહે છે કે તને જ્ઞાનમાં જ્ઞાન જણાય છે કે જ્ઞાનમાં જ્ઞાન લાગે છે એવું કાંઈ છે? કેમ કે વેદવાનો એનો ધર્મ છે. એ જ્યાં સુધી અંતર અવલોકનથી પાત્રતાપૂર્વક, એ તો શરત છે, પાત્રતાપૂર્વક અંતર અવલોકનથી જ્યાં સુધી એ વાત ભાસે નહીં, ત્યાં સુધી ગમે તેટલું વાંચવું વિચારવું, બધી જ બાહ્ય ક્રિયા છે, કેવળ બાહ્ય જ ક્રિયા છે. જેમ બીજી બાહ્ય ક્રિયાઓ છે પૂજા ભક્તિ આદિની, એવી જ એ બાહ્ય ક્રિયા છે. વિચાર સુદ્ધા બાહ્ય ક્રિયામાં જાય છે. આ અંતરક્રિયા શું છે એના ઉપર આપણે જવું છે. જ્ઞાનની ને જ્ઞાનની બાહ્ય ક્રિયા શું અને જ્ઞાનની ને જ્ઞાનની અંતરક્રિયા શું, આટલું વિચારવું છે આપણે. સ્વાધ્યાય કાળમાં તો વિચારવું જ જોઈએ, વિચારવું એનું નામ સ્વાધ્યાય છે ને. તો પોતાના વેદનને પોતે પોતાને થી દૂર થઈને, પોતાથી વિમુખ થઈને ગમે તેટલું વિચારે નહીં, બધું બાહ્ય ક્રિયામાં જશે. ગમે એટલું વાંચે, ગમે તેટલું વિચારે, બધું જ બાહ્ય ક્રિયામાં જશે. અહીંયા તો પોતે પોતાને પકડીને કેટલું વિચારે છે ને કેટલું અવલોકે છે, અને એમાં પણ જે જ્ઞાન ને રાગનું એકત્વ થઈ રહ્યું છે, એમાં માત્ર જ્ઞાન જે છે એનું ગ્રાસ્પિંગ આવવું, એની પકડ આવવી, એનું ગ્રહણ થવું, એ એક અપૂર્વ ઘટના છે. અહીંથી દિશાંતર થાય છે. શું? ત્યાં સુધી દિશા નથી બદલાતી, દિશા બદલવી તે અપૂર્વ છે. ગુરુદેવ પરમાગમ સારમાં કહે છે, દિશા બદલવી તે અપૂર્વ છે. પેલો અંક નહીં લાવ્યા, આવે 100 જન્મ શતાબ્દી અંક, નહીતર એમાંથી એ વિષય લે. ગુરુદેવના શબ્દોમાં કાલે વાત થઈ હતી, જન્મ શતાબ્દી અંક, કાલે વાત ચાલશે. હજી તો હજી આજનો દિવસ નીકળી જશે. પણ લડવા જઈએ ત્યારે તો શસ્ત્રો બધા ઘરે મૂકીને કઈ જવાય નહીં રણ મેદાનમાં. એમ શાસ્ત્રના સ્વાધ્યાયમાં તો બધા રેફરન્સ તો જ્યારે જે જોઈએ ત્યારે મેળવી શકાય એટલી આપણે વ્યવસ્થા ગોઠવવી જોઈએ ને. શું કહે છે, હવે એ ભાવભાષણનું એક લક્ષણ લીધું છે. અહીંયા ભાવભાષણના અનેક લક્ષણ છે, એમાંથી એક લક્ષણની અહીંયા વાત ચાલી છે આ બોલમાં, કે ભગવાન કહે છે માટે નહીં પણ પોતાથી ભાવ ભાસેલો છે. એને પોતાને ભાવ ભાસે છે, એને આટલો પ્રકાર ઊભો થાય છે કે આ હું મને આ રીતે મારા નિર્ણયમાં, મારાથી મારો નિર્ણય છે, મારા આધારે મારો નિર્ણય છે, રાગના આધારે નથી ને ભગવાનની વાણીના આધારે નથી, કોઈના આધારે, ગુરુની વાણીના આધારે નથી. ગુરુનો પરમ વિનય કરે છે, એ તો વાત પાત્રતામાં લઈ લીધી, ગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદ પૂર્વક એ વાત તો લઈ લીધી. એટલો પરમ વિનયમાં આવ્યા પછી નિર્ણય થાય ત્યારે બીજો પ્રકાર ઊભો થયો, એક વિલક્ષણ પ્રકાર ઊભો થયો, કે ગુરુ કહે છે માટે નહીં, શાસ્ત્ર કહે છે માટે નહીં, મને જે ભાવ ભાષણ થયું છે, અહીંયા કહે છે ભગવાન કહે છે એટલા માટે પણ નહીં. ગુરુદેવે તો એ શબ્દ વાપર્યો છે જસો બોલમાં, કે ભગવાન કહે છે એટલા માટે પણ નહીં, પોતાથી ભાવ ભાસેલો છે, મને મારો ભાવ ભાષણ મારાથી થયેલું છે અને મારાથી ભાવ ભાષણ થયેલું છે, માટે હું કહું છું કે હું જ્ઞાન સ્વભાવી છું, હું આત્મા ચૈતન્ય પિંડ જ્ઞાન સ્વભાવી છું, એ હું કહું છું કે હું કેવો છું, મારા નિર્ણયથી હું કહું છું, કોઈના નિર્ણયથી ઉછીની વાત નથી. આવે આ એક ખાસ લક્ષણ છે ભાવ ભાષણનું, યથાર્થ નિર્ણયનું. અયથાર્થ નિર્ણયમાં આવો પ્રકાર નથી આવતો. બીજા બે એક મુખ્ય લક્ષણો છે, બાકીના કેટલાક ગૌણ લક્ષણો છે, પણ બે મુખ્ય લક્ષણ એ છે કે એક ચૈતન્ય વીર્ય નિસ્ફૂર્ણા વાળું છે. આત્મામાં સ્વભાવનું જે ચૈતન્ય વીર્ય છે એની સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે. આ નિર્ણય થતા જ આમ થાય છે અને એક સ્વરૂપનો કોઈ અપૂર્વ મહિમા એટલો ઉછાળો ખાઈને આવે છે કે એ મહિમા આડે આખું જગત ખલાસ, નિર્ણય આખા જગતનો નિર્ણય બદલાઈ ગયો. જગતમાં કોઈ સુખનું કારણ, સાધન, સ્થાન કાંઈ નથી, આખા જગતની કિંમત વહી ગઈ. અનંત સુખનું નિધાન પોતે છે એ વાત નિર્ણયમાં આવી, એનું મૂલ્યાંકન થયું અને આખા જગતનું મૂલ્યાંકન થયું. એવો સિદ્ધાંત છે કે જ્યાં સુધી આ પ્રકારે ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી જગતના સુખની કિંમત જાય નહીં, અને ત્યાં સુધી પરિણતિ ત્યાંથી પાછી ફરે નહીં. ઉપયોગમાં મહેનત કરે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, અનંત ગુણની ખાણ છે, અનંત સુખની ખાણ છે, પરિણતિ પાછી ફરતી નથી, પરિણતિમાં ફેર પડતો નથી, નિર્ણયથી પરિણતિ બદલાય છે. આખા જગતમાં ક્યાંય મારું સુખ નથી, કોઈ સુખનું સાધન નથી, કોઈ સુખનું કારણ નથી, કોઈ સુખનું સ્થાન નથી, કોઈ સુખનો વિષય નથી, મારા સ્વરૂપમાં અનંત જ્ઞાન છે એમ અનંત સુખ છે. અને જે સુખ માટે હું અનંત કાળથી જાવા નાખું છું પણ ભ્રાંતિએ કરીને દુઃખને સુખ માનીને જાવા નાખું છું, હવે મૂળ વસ્તુ હાથમાં આવી ગઈ, મૂળ વસ્તુ જોઈ લીધી, ભાસી ગઈ, જોઈ લીધી એટલે ભાસી ગઈ. એ વાત ગુરુદેવ શ્રીએ 210 નંબરના બોલમાં પરમાગમ સારની અંદર કરી છે. ઠીક છે, ભગવાનભાઈ ઓચિંતું કાઢ્યું કે આ વાંચો. પૂછું ભાઈ, હું તો ગમે તે લઈ લઈશ પણ તમે કાંઈ વિચાર હોય કે આપણે આમાં અહીંથી લેવું છે તો ત્યાંથી લઈએ, તો કે આ બોલ 182માં ઠીક છે. એક બોલમાં ત્રણ વાત પડી છે, જો કે મને યાદ નથી કે આ બોલમાં ત્રણ વાત પડી છે, આ તો આટલો સ્વાધ્યાય થયો એટલે ખ્યાલ આવ્યું કે અહીંયા ત્રણ વાત છે એક સાથે. આભાસ એટલે વિપરીત ભાસ, એને આભાસ કહે છે, અને ભાસ એટલે અવભાસ અથવા પ્રતિભાસ, એને ભાવભાસન કહે છે. ફરીને શું મૂળ શબ્દ ભાસ છે, ભાસવું એટલે જેવું હોય તેવું લાગવું, આભાસ એટલે આગું પાછું લાગવું, અન્યથા વિપરીત એને આભાસ કહે છે, અને પ્રતિભાસ એટલે જેવું છે એવું, અવભાસન છે એટલે ચોક્કસ જેવું છે એવું. તો અહીંયા ભાવભાસન એટલે અવભાસન લેવું અથવા પ્રતિભાસન લેવું. ઓગે, એ બધું ઓગે જે બુદ્ધિગ્રાહ્ય થાય છે, જે બુદ્ધિગ્રાહ્ય થાય છે ભાવભાસન પહેલાં, એ ઓગે ઓગે લાગે છે, આવો આત્મા છે, આવો આત્મા છે, આવો આત્મા છે, પણ એ બધી કલ્પના છે. નહીં, એ તો ચાલુમાં કે એના ઉપર વિચાર કરે, એનું ચિંતન કરે, એનું મનન કરે, એનું ગોલન કરે, કાંઈ પત્તો ન લાગે. આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ ને ભાવભાસન થવું જોઈએ, એટલા માટે એ વાત થોડી જુદી પાડે છે. અહીં સુધી પહોંચ્યા, બીજા બધા ક્રિયાકાંડથી અળગા થઈને કે એક એ બધું કરવા કરતાં પહેલાં આ જે કરવા જેવું છે આ છે એમ કરીને તત્વજ્ઞાનના અભ્યાસ સુધી આવ્યા ગુરુદેવની કૃપાથી. હવે એમાં ને એમાં એક બહારની લાઈન છે ને એક અંદરની લાઈન છે, બે ફાંટા પડે છે. ત્યારે રસ્તે ચાલતા બે ફાંટા પડતા હોય ત્યારે નિર્ણય લેવો પડે છે કે કઈ બાજુ જવાનું છે, નહીં તો દિશાંતર થઈ જશે, દિશા બદલાઈ જશે. તો એ વાંચન, વિચાર, મનન, ચિંતવન, ગોલન એ બાહ્ય ક્રિયા પણ છે, અને જો ભાવભાષણ પૂર્વક હોય તો તે અંતર ક્રિયા પણ છે. નામ એક ના એક છે, પણ પ્રકારે એના બે છે. શું એવી રીતે વાત છે? તો જે બાહ્ય ક્રિયા છે એનાથી કાંઈ હાથમાં નહીં આવે, એ તો વર્ષો સુધી કરે છે લોકો, નથી કરતા એવું કાંઈ નથી. પણ પ્રશ્ન એ ઉભો રહે છે કે આટલા વર્ષથી આપણે આ જ વાતનો જ્ઞાયક તત્વનો જ અભ્યાસ કર્યો છે, બીજો નથી કર્યો, પણ કેમ અનુભવ થતો નથી? આ પ્રશ્ન જો છ મહિનામાં થતું હોય તો આટલી સુગમ અને સરળ ને સગવડતાવાળી પરિસ્થિતિ દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ વાતની નથી. એક છોકરાને ક્લાર્ક બનાવવો હોય તો એને 5 વર્ષથી માંડી નિશાળે બેસાડો 5મે વર્ષે, અત્યારે તો 3જા વર્ષે બેસાડી દે છે બાલ મંદિરમાં ક્રીડાંગણમાં હું, પણ 5 વર્ષની માંડીને 20-22 વર્ષનું થાય ત્યાં સુધી ભણે, એટલે 17 વર્ષ સુધી તો એ ટ્રેનિંગ લે, ત્યારે હજી ક્લાર્કની ફેક્ટરીમાં આવ્યો એ હજી. શું એને ક્લાર્ક તરીકે પહેલી જગ્યા મળે કે ભાઈ તું કાંઈક લખવા બેસ, બિલ બનાવ, ક્યાં શું કેટલો એકાઉન્ટ લખ કે ફલાણું કર. આ તો 6 જ મહિના, કેટલું બધો સુગમ સરળ માર્ગ કહેવાય, અને કેટલી હોશ આવવી જોઈએ એ વાત સાંભળવામાં મળે તો કે હે 6 મહિના છે, તો કોઈને પોતાને અનિશ્ચિતતા નથી કે 6 મહિના પહેલા વ્યાજ આવવાના છે, કેમ કે બીજા કામ મરવાનું નથી એમ સમજીને કરે છે, 6 મહિનાનો વિચાર નથી કરતો. ત્યાં તો પોતાના કુટુંબ પરિવારનું જે હાજુ કરવું છે, દીકરાનું ને દીકરાના દીકરા સુધીનું, એમાં તો 6 મહિના કરતા લાંબુ પ્લાનિંગ છે હોય છે. શું તો અહીં તો 6 જ મહિનાની વાત છે, કેટલી આશાસ્પદ વાત છે, કેટલી ઉત્સાહિત થવાય એવી વાત છે, ઉમંગ આવે એવી વાત છે. સિદ્ધ પદ સિક્યોર થઈ જાય, શું એમાં ફેર ન પડે પછી, એ કોલ કરાર છે ગુરુદેવનો. બહુ બોલ છે આમાં, નિર્ણયના તો કેટલા બધા બોલ છે, નંબર લખવા આવ્યો પછી લખી લેજો. હે હા, જ્ઞાનને કેળવવું જોઈએ એટલે જ્ઞાનથી જ્ઞાનમાં જવું જોઈએ, કે મારું જ્ઞાન વેદન ક્યાં છે, જ્ઞાનના આધારે જ્ઞાનને જોવું. જ્ઞાનને કેળવવા માટે રાગનો આધાર છોડીને જ્ઞાનની મુખ્યતાથી, જ્ઞાનને મુખ્ય કરીને, રાગને જે મુખ્ય કર્યો છે એ ગૌણ કરીને જ્ઞાનના આધારે જ્ઞાનને જોવું, આ જ્ઞાનની કેળવણીનો ઉપાય છે. પણ આ આ વાત થઈ વ્યાખ્યાની અને પરિભાષાની, આ કામની વાત છે, માત્ર સમજણનો સ્ટોર કરવાની વાત નથી. મિત્ર વળી આપણે એ ટેવ પડી જાય છે કે જેટલી વાત સમજવા આવે એને સ્ટોક કરી નાખવો. આ સમજાઈ ગયું. ચાલો, પછી એ બધી સમજણનો ઓરડો ભેગો કરી તાળું મારી ચાવી ખોઈ નાખે, સમજણ કામમાં આવે નહીં કાંઈ. પછી પ્રસંગ પડે એટલે વેદીલી આકુરતા, અરે રે આકરો ઉદય આવ્યો, અરે રે ફલાણું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. આપણે જે વાત ચાલતી હતી એ છે કે ભાવ ભાષણનું એક લક્ષણ પુરુષાર્થની ઉત્પત્તિ છે, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા એટલે પુરુષાર્થની ઉત્પત્તિ. પહેલા આ એટલે આવું તત્વ એના જ્ઞાનમાં આવવું જોઈએ, લક્ષમાં આવવું જોઈએ. હવે એના આનુષંગિક પરિણામ લે છે, એની રૂચિમાં આવવું જોઈએ, એની પ્રતીતિમાં આવવું જોઈએ કે આવો જ છું. નિર્ણયમાં શું છે? આવો જ છું, આવો અનંત મહિમાવન છું, આવો જ છું. ભગવાન કહે છે માટે પણ નહીં, એમાં એનું પોતાનું બળ છે જ્ઞાનનું. તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે તો એના પુરુષાર્થ ગુણની પર્યાયમાં, વીર્યગુણની પર્યાયમાં દિશાફેર થાય. સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે, આ સમ્યક્ત્વ પહેલાની વાત છે. ચોખોટ કરે છે પાછા, કેમ કે વીર્યની સ્ફૂર્ણા અને સન્મુખ એવા બે શબ્દ આવ્યા એટલે વળી પાછો લોચો ઊભો થાય કે આ તો જ્ઞાની ને હોય, અમારે ક્યાંથી હોય? આ તો જ્ઞાની ને થાય, અમને ક્યાંથી થાય? તો કે ઉભો રહે, એ વાત નથી કરતા. અહીંયા આજે ભાવ ભાષણની વાત ચાલે છે કે આ સમ્યક્ત્વ પહેલાની જ વાત છે, આ જ સમ્યક દર્શનનો ઉપાય છે અને બીજો કોઈ સમ્યક દર્શનનો ઉપાય જ નથી. આટલી ચોખોટ કરી છે 210 નંબરના બોલમાં. પણ આવો નિર્ણય કરવા માટે, આવો ભાવ ભાષણ કરવા માટે આ ભાઈ એક પ્રશ્ન કર્યો, વળી સારું થયું કે જ્ઞાનને કેળવવું જોઈએ એટલે એમાં શું શું થાય. નહીંતર આપણે તો ઓલો વિચાર મનન ચિંતન કરીએ એટલે જ્ઞાનની જાણે કેળવણી કરીએ છીએ, અને શાસ્ત્ર વાંચીએ એટલે જ્ઞાનની કેળવણી કરીએ છીએ એવું માની લઈએ, એવી ભૂલ ખાવા જેવી નથી. એ પણ ગુરુદેવે વાત કરી છે. ગુરુદેવે તો કોઈ પડખા છોડ્યા નથી એમ કહીએ તો ચાલે, શું પણ ધ્યાન જવું જોઈએ, મિત્ર અધરથી બહુ જાય પાછું. કે આવો તત્વ નિર્ણય જીવ ન કરે અથવા ન થાય, અહીંયા શું કરવા આવ્યો? સ્વાધ્યાય શું કરવા છે? સ્વાધ્યાયનો હેતુ શું? તત્વ નિર્ણય કરવો. તે કેમ કે વિચારની ભૂમિકાનો આ સ્ટેજ છે. પછી તો સમ્યક દર્શન તો વિકલ્પાતીત દશા છે, પણ જ્યારે વિચારની દશામાં છે ત્યારે એને જે કાર્ય કરવાનું છે એ તો સ્વરૂપ નિર્ણય સુધી પહોંચવાનું છે, ભાવ ભાષણ સુધી પહોંચવાનું છે. તો એવો નિર્ણય આપણે કરવા માટે મુમુક્ષુ જીવ તૈયાર થયો અને હજી નિર્ણય નથી થતો, ભાવ ભાષણ નથી થતો, તો એની સ્થિતિ શું હોય એનું એક બહુ સુંદર ચિત્ર ગુરુદેવે ખેંચ્યું છે અહીંયા. કે જેમ સિંહ ચારે કોર ફરતા હોય ને ઊંઘ ન આવે, કેવી દશા થાય એની? થઈ છે કોઈ દી વિચાર મેળવી લેવું આપણે? આપણે તો 9-10 વાગે એટલે બગાસા આવવા માંડે બધું બધું, કે જેને જે ટેવ હોય સવારના સમયની, કારણ કે એ તો આદત સાથે સંબંધ છે. શું એટલે લહેરથી જાણે કાંઈ દુઃખ જ નથી માથે, શું એવી મજાની નિંદર આવી જાય કે વહેલી પડે સવાર. ગુરુદેવ કહે છે કે તારી ઊંઘ ઉડી જવી જોઈએ. જો તું તત્વ નિર્ણય કરવા માટે ખરેખર અંતરથી તૈયાર થયો હોય તો, નહીતર તને તત્વ નિર્ણય કરવાની પડી નથી. શું તને દરકાર નથી. અને ભાવ ભાષણ એટલે ઓગ સંજ્ઞાની નિવૃત્તિ છે, એ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ નહીં થવાનું આ એક જ કારણ છે કે જીવ દરકાર કરતો નથી. દરકાર કરે તો ઓગ સંજ્ઞા રહે નહીં, અને દરકાર ન કરે તો ઓગ સંજ્ઞા અનંત કાળે જાય નહીં. આ એનો સીધો સીધે સીધો સિદ્ધાંત છે. તો ગુરુદેવ એમ કે છે કે સિંહ ચારે કોર ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, અથવા હથિયાર લઈને કોઈ માહે મારવા પીડ્યા હોય, ટેલિફોન આવે ધ્યાન રાખજો, ગુંડાઓ પાછળ પીડ્યા છે, પિસ્તોલ ને છરીઓ લઈને ફરે છે, ક્યાંય જાશો તો બધે આગળ પાછળ એ જ છે, કોઈ નહીં હોય બીજું, શું સિક્યોરિટી લઈને નીકળવું પડે છે કે નહીં નેતા લોકોને? એને બિચારાને ઊંઘ નથી આવતી, એને સ્લીપિંગ પિલ્સ લેવી પડે. પછી છાપામાં એમ આવે કે રાતના 3-3 વાગ્યા સુધી કામ કરે છે, પણ ન કરે તો કરે હું, ગાંડો થઈ જાય ન કરે તો, એકલો એકલો શું કરે, એ કામ જ કરે. પછી એને ફાઇલ લઈને જ દેવું પડે, કેમ કે ઊંઘ આવે એવી પરિસ્થિતિ એની હોય નહીં. પણ એને તો બિચારાને એ ખોટી ચિંતામાં ઊંઘ નથી આવતી, તને સાચી ચિંતામાં કાં ઊંઘ આવે? તારો સ્વરૂપનો નિર્ણય નથી ને ઊંઘ આવે છે, એ એમ બતાવે છે કે તને કાંઈ પડી નથી. અને જેમ મારવા ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, તેમ તત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે. આવી જેદી બેચેન પરિસ્થિતિ થાય ત્યારે સમજવું કે હવે ઉત્કૃષ્ટ પાત્રતામાં જીવ આવ્યો છે, હવે નિર્ણય થઈ જશે, હવે વાર નહીં લાગે. હમણાં સોગાનીજીનું જીવન ચરિત્ર તૈયાર કર્યું, દ્રવદ્રષ્ટિ પ્રકાશની બીજી આવૃત્તિ પ્રકાશન કરવાનો વિચાર છે વિતરાગ ટ્રસ્ટમાંથી. પહેલી આવૃત્તિ અત્યારે ઉપલબ્ધ નથી પુસ્તકો, અને બીજી આવૃત્તિમાં એમનો જીવન વૃતાંત વિસ્તારથી આવશે. બાકી બધું એમને એમ છે અક્ષરશો, કેમ કે જે વખતે પહેલી આવૃત્તિ તૈયાર થઈ ત્યારે એમના જીવન પરિચયથી અજાણ્યા હતા આપણે, અને હમણાં ત્યાર પછીના આટલા વર્ષો પસાર થઈ ગયા, લગભગ 25 વર્ષ વયા ગયા, એટલે એમના જીવનમાંથી ઘણું જાણવાનું મળ્યું છે, અને એ બધી ઘટનાઓ અનેક બની છે, અનેક વાતો જાણવા મળી છે, બધી લીધી છે. પણ એક વાત તો ચર્ચામાં આવી ગઈ છે, એ પણ એમાં લીધી છે કે સમ્યક દર્શન થયા પહેલાં આપની કેવી સ્થિતિ હતી. તો કે કાં તો વિકલ્પ તૂટે ને કાં તો દેહ છૂટે, અહીં તો હજી ગુરુદેવે ઊંઘ સુધી વાત લીધી છે. પણ પોતાને આત્માની શાંતિ ન મળે તો પ્રાણ ટકવા મુશ્કેલ છે એવી સ્થિતિમાં આવેલા. જેમ તૃષાતુર માણસને પાણી ન મળે તો પ્રાણ કેવી રીતે એના ટકે, એક પાણીનો પ્યાલો એના પ્રાણની કિંમત બરાબર છે એ વખતે. એ વાત માતાજીએ વચનામૃતમાં લીધી છે નિર્ણયની ભૂમિકામાં. ત્યાં નિર્ણયની ભૂમિકામાં જે ચર્ચા કરી છે ત્યારે માતાજી એમ લખે છે ત્યાં પુસ્તકમાં કે એક પાણીના બિંદુ માટે તરફડતો હોય, શું એક ટીપુ પાણી ક્યાંયથી મળે છે એવી પરિસ્થિતિમાં એ સ્વરૂપ નિર્ણયની જિજ્ઞાસામાં આવ્યો હોય, એ સ્વરૂપ નિર્ણય કરી લેશે, આત્માને ઓળખી લેશે એવી વાત કરી છે એક જગ્યાએ. શું અહીંયા ઊંઘની વાત કરી છે, પણ ઓલી હકીકત છે, ઇતિહાસ છે, એક સાધક ધર્માત્માનો પૂર્વ પર્યાયનો ઇતિહાસ છે. અને અભિનંદન ગ્રંથમાં પૂજ્ય બેનશ્રીની મુમુક્ષુની ભૂમિકાના પત્રો છે, એનો જીવંત પુરાવો છે. બધી એક જ પરિસ્થિતિ દેખાશે, ક્યાંય ફેર નહીં દેખાય. પછી ઇતિહાસ કોઈ પણ ધર્માત્માનો લ્યો, એમની પૂર્વ ભૂમિકામાં આ જ પરિસ્થિતિ હોય, કોઈ પણ નહીં હોય તો આવી જ હોય ને બીજી હોય નહીં, એ નક્કી થઈ જાય છે કે હું જીવી નહીં શકું. અસહ્ય પરિસ્થિતિ જ્યારે થાય છે, આ તો સાતા મારીને વિચારવું, વાંચવું, મનન કરવું, ચિંતન કરવું, બધી અનુકૂળતાઓ હોય પછીની વાત થઈ ગઈ, એ પરિસ્થિતિ આની અંદર નથી. આ તો કોઈ પણ પરિસ્થિતિમાં પહેલી આટલી મુખ્યતા આવી જાય આ કાર્યની, પછી એને જ્ઞાનની અંદરમાં પ્રધાનતા આવે છે. હજી તો રાગના વિષયભૂત પદાર્થોની પ્રધાનતા ન જાય, ન છૂટે, તો રાગની તો છૂટે કેદી, તો જ્ઞાનની તો આવે ક્યાંથી, એ પ્રશ્ન જ ક્યાં રહ્યો? ત્યારે નિર્ણય જ જ્ઞાનના આધારે કરવો છે, રાગના આધારે નથી કરવો. રાગના આધારે તો કરે જ છે, નિર્ણય કરે છે, વિચાર ચિંતન મનન બધું કરે છે, પણ એ બધું રાગના આધારે થાય છે. જે વાત વિચારીએ ફરીને સ્પષ્ટ કરીએ કે નિર્ણય રાગના આધારે કરી રહ્યા છીએ એમ કરવાનો નથી. ભલે શાસ્ત્રની સાથે મેળ ખાય પછી બધી વાતો, કે જેવું આત્મા શાસ્ત્રમાં કહે છે એવું જ આપણે વિચારીએ છીએ, પણ આધાર કોનો છે આ મુખ્ય વાત છે, આ અંદરની વાત છે કે આધાર કોનો છે. રાગની મુખ્યતામાં રહીને રાગના આધારે અનંતવાર આત્માનો નિર્ણય કર્યો, નકામો. એ નિર્ણય નથી, કલ્પના છે. બહુ ચોખ્ખી ભાષામાં કહીએ તો એ નિર્ણય નથી, એક આત્મા સંબંધીની કલ્પના છે. કલ્પના છે એ વાસ્તવિકતાથી દૂર છે, અને કલ્પનાનું ફળ દુઃખ છે. કલ્પના ઉપર સવાર થઈને જાય, હેઠો પડે, એનું ફળ દુઃખ જ છે. આ તો વાસ્તવિક માર્ગ છે, વાસ્તવિક એની શરૂઆત છે, ને વાસ્તવિક એનો ઉપાય છે, ને વાસ્તવિક એનું ફળ છે. કેમ કે અનંત સુખની ખાણ તો વાસ્તવિક છે, એ કોઈ કલ્પના થોડી છે. તો એવું લાગે નહીં ને એવું વિચારમાં આવે એનો અર્થ શું, કે એનો અર્થ કલ્પના, બીજું શું. એવું છે છતાં એવું લાગે નહીં અને એવું વિચારમાં આવે એનો અર્થ શું, કે કલ્પના, અધર કલ્પના ચાલે છે. એવી અધર કલ્પનાથી કોઈ આ કામની પરિસ્થિતિ નથી. આ તો એક સિદ્ધપદનો પાયો છે, જેમ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનો પાયો એના પ્રમાણમાં મજબૂતાઈ પકડનારો જોઈએ. એમાં બેઠાઘાટનું મકાન બનાવવું હોય ને 3 ફૂટનો પાયો ન ચાલે, એમાં 2.5 ફૂટનો પાયો. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ લેવું હોય આપણે લ્યો ને, આ શિખર સુધી જવું તો પાયો તો એના પ્રમાણમાં લેવો પડે કે નહીં. તો આ સિદ્ધપદનો પાયો છે, આ નિર્ણય છે એ સિદ્ધપદનો પાયો છે. કેટલો સોલિડ જોઈએ એમ કે છે. તો એની મજબૂતાઈ બતાવવા માટે ગુરુદેવે એમ કહ્યું કે ભગવાન કહે છે માટે નહીં, આ એની મજબૂતાઈનો વિષય છે એટલો. પણ આપણે મર્યાદિત લઈએ છીએ. બસ એ જ વાત છે નિર્વાણની. જાય 314 નંબર. એક વાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો એટલે તે નિર્વાણનો જ પાત્ર છે. હવે લક્ષ થવામાં અનુભવમાં પણ લક્ષ થાય છે એમ કહેવામાં આવે છે. કેટલાક શબ્દો બહુ સામાન્ય છે, પણ કઈ ભૂમિકાનો અને પ્રકરણનો ક્યાં વાત ચાલે છે એ પોતાને બરાબર સમજીને નિર્ણય કરવાનો હોય છે સ્વાધ્યાય કરતી વખતે. તો એકવાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો એટલે તે નિર્વાણનો જ પાત્ર છે. હવે અહીંયા ભાવભાષણ અને નિર્ણયનો સમ્યક પહેલાંનો આ વિષય ચાલે છે એ આમાંથી નીકળે છે, એ બીજા વચનથી નીકળે છે. પહેલું વચન 8નું છે કે નિશ્ચયનો પક્ષ બંધાણો તે પુરુષને ભલે હજી અનુભવ નથી. શું કહ્યું? એટલે પહેલી વાત અનુભવની નથી, નહીતર પાછું ત્યાં ક્યાંયનું ક્યાંય લગાડે. કે એકવાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો, તો કે તો અનુભવમાં લક્ષ્યગત થાય ને, અમારે અનુભવ ક્યાં છે, અમે શું કરીએ, આ છૂટ્યા અહીંયાથી, એમ છૂટી જવાની વાત નથી. અનુભવ પહેલાં કોઈ ચોક્કસ પરિસ્થિતિ છે એ પણ ગુરુદેવશ્રીએ બહુ પ્રકાશ ફેંકેલો છે એના ઉપર. લક્ષ્યગત થયો એટલે તે નિર્વાણનો જ પાત્ર છે. નિશ્ચયનો પક્ષ બંધાણો, ક્યારે? વ્યવહારનો પક્ષ છૂટીને અનાદિનો. નિશ્ચયનો પક્ષ બંધાણો એટલે કે નિશ્ચય થયો, સ્વરૂપ નિશ્ચય થયો ત્યારે નિશ્ચયનો પક્ષ બંધાણો, નિશ્ચય નહીંના પક્ષમાં આવ્યો, પક્ષાંતિકરણ પછી થશે. તે પુરુષને ભલે હજી અનુભવ નથી, તો પણ એનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યું છે. આનું નામ ચૈતન્યવીર નિસ્ફૂર્ણા. જે 210માં ચૈતન્યવીર નિસ્ફૂર્ણા કહી એ વાત ફરીને અહીંયા બીજા શબ્દોમાં કરી. આજ સ્વભાવ છે, આજ સ્વભાવ છે એમ સ્વભાવ સન્મુખમાં જ, જો દિશાફેરથી, સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી તે જીવ અનુભવ અવશ્ય કરીને કેવળ જ્ઞાન લેવાનો છે, ગેરંટેડ. આ નિર્માણ પદ સુધીની ખાતરી 314 બોલમાં આપી દીધી. હવે એક જોઈએ 851. આ તો એટલા માટે જુદા જુદા બોલમાં છે કે ગુરુદેવ વર્ણન કરતા કરતા, એક જ વિષયનું અનેક વાર વર્ણન કરતા કરતા, કોઈને ઉપર છેલ્લે એમ લાગે કે આ તો પુનરાવર્તન કરે છે, પણ ભાષા શબ્દો બદલતા અને ભાવ નવા નવા નીકળતા ને એમાંથી એ વિષય સમજવો સુગમ થાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હતી. આ એક ગુરુદેવના પ્રવચનોના શ્રવણનો એક અલભ્ય લાભ છે કે વારંવાર એકને એક વાત ફરીને કહે ને એમાં આટલો ફેર થતો હતો. ઉપર ઉપરથી જોવે તો એમ લાગે કે એનું એ કહે છે, પણ જરાક ધ્યાનથી અંદર ઉતરવાની મહેનત કરે તો એની અંદર એમ લાગે કે અરે તો શબ્દો પણ કેટલાક ફરે છે અને એ જ વિષયના નવા નવા ભાવને પડખા પ્રકાશિત કરે છે ગુરુદેવ. 851માં જરા બહુ સહેલું કરી દે છે, આ વિષય થોડો અઘરો ન પડે ને સહેલો થાય એવી એક વાત લખે છે. વર્તમાન જ્ઞાન શું કહે છે? ચાલતી પર્યાય. વર્તમાન જ્ઞાન દર્શન, દર્શન ભલે ન પકડાય પણ છે એટલે ગુરુદેવ સાથે લે છે, અને વીર્યનો અંકુર છે. અંકુર એટલે ચાલતો પરિણામ, પર્યાય. આ અંકુર લીધો. વર્તમાન જ્ઞાન દર્શન વીર્યનો અંકુર છે, તે ત્રિકાળનો અંશ છે. શું કહે છે? હું ત્રિકાળીને ગોતસ ને આશ્રય કરવા માટે, મારે ત્રિકાળી સ્વરૂપનો નિશ્ચય કરવો છે ને એનો આશ્રય કરવો છે. તો કે તને પણ હવે પ્રગટ દેખાડી દઈએ કે વર્તમાન જ્ઞાન દર્શન વીર્યનો અંકુર છે, તે ત્રિકાળનો અંશ છે, અને તે અંશ દ્વારા ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે. એ લક્ષ્ય લક્ષણની ચર્ચામાં વાત લીધી, ત્યાં જ્ઞાનથી વાત એટલા માટે લીધી છે કે ત્યાં તાત્વિક વાત છે વિશેષ. અહીંયા જ્ઞાન દર્શન વીર્ય ત્રણેય લઈ લે છે ગુરુદેવ, અને એ પણ પકડાય છે, ત્રણેય અંશ પણ પકડાય છે. પણ ઓલા જ્ઞાનમાં સાકાર સ્વરૂપ છે એટલે તાત્વિક દ્રષ્ટિએ આચાર્ય મહારાજે એકનું જ્ઞાન લીધું છે. આ દર્શનને વીર્ય પકડવું જરા સૂક્ષ્મ પડે એવું છે. નિરાકાર છે ને એટલે જ્ઞાન સાકાર છે, દર્શન નિરાકાર છે, વીર્ય નિરાકાર છે એટલે ત્યાં જ્ઞાન લીધું છે. તે ત્રિકાળનો અંશ છે, તે અંશ દ્વારા ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે. હવે એક દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે આમાં ઉલ્લાસ આવે એવું દ્રષ્ટાંત છે. જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય, અંકુર શબ્દ વાપર્યો ને એના ઉપરથી કહે છે. એક ગોટલો દટાઈ ગયો હોય 2-4 ઇંચ નીચે જમીનમાં અને એમાંથી ફણગો ફૂટે, અંકુર ફૂટે અને બહાર જમીનમાં એના બે પાંદડા નીકળે. એ બે પાંદડા જોવે તો જોનારે એમ કહે કે આ કેરીનું ઝાડ થશે, આમાંથી શું આંબો થશે આમાંથી. પણ તમે ગોટલો જ જોયો નથી. શું પ્રશ્ન શું છે અહીંયા? કે ગોટલો તમે ભાળ્યો નથી. કોણે વાવ્યો એ તમને ખબર નથી, ક્યારે વાવ્યો એ ખબર નથી. તમે કેમ નક્કી કર્યું કે આંબો થશે? એના પાંદડા ઉપરથી નક્કી કર્યું. આ વર્તમાન ચાલતી પર્યાય એ ત્રિકાળીનો અંકુર છે એમ કે છે, અને બરાબર સ્વભાવ નક્કી થાય છે, બરાબર સ્વભાવનો નિર્ણય થાય છે એમ લેવું છે. જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય તેના ઉપરથી નક્કી થાય કે આનું બીજ આંબાનો ગોટલો છે. બીજ ભળ્યા વગર બીજ નક્કી થઈ જાય. તે બીજ અવ્યક્ત હોવા છતાં પાંદડા વડે તેનો નિર્ણય થાય છે એમ જ્ઞાન દર્શન વીર્યનો અંશ છે, તે ચૈતન્યનો અંશ છે. કેમ કે આવું ચૈતન્ય વીર્ય જે આત્મામાં જે થનગનાટ છે, વેગ છે, એ જડમાં નથી. એનો ચૈતન્યનો અંશ છે, તેનાથી ચૈતન્ય સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. કેમ કે તે રાગ દ્વેષ કે પુણ્ય પાપનો અંશ નથી. જ્ઞાન દર્શન અને વીર્ય તે રાગ દ્વેષ અને પુણ્ય પાપનો અંશ નથી, વિકારનો અંશ નથી, જડ સદ્રશ નથી, ચૈતન્ય સદ્રશ છે એમ લેવું છે. તે ઉપાધિક ભાવ નથી. આમ આત્માનો નિર્ણય કરવો તે માંગલિક છે, તે અપૂર્વ માંગલિક છે. એટલે આપણે આ પ્રતિષ્ઠામાં માંગલિક કરવું જોઈએ ને. આ ગુરુદેવનો શબ્દ આવ્યો માંગલિકનો, આ માંગલિક છે, જે ભગવાન પધારવાના છે એ ભગવાનનો નિર્ણય નું માંગલિક હારોહાર કરવાની વાત આવી છે. આ માંગલિક કરવા જેવું છે અને એનું ફળ નિર્વાણ પદ છે એમ કે છે.